એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ઉમાશંકર જોશીની વાર્તા છેલ્લું છાણું. સૂર્યાસ્ત. આથમણા બારણાનું ઘર સંધ્યાના કેસુડા રંગથી લપાયેલી ઓસરીમાં ખાટલા પર હિંમત અને વેણીલાલ બેઠા છે. હિંમત પોતાની વાંસની ગેડી હાથમાં લઈને ઊભો થવા જાય છે. ઠીક ત્યારે વેણીલાલ, વેળા છે તો કુવે આંટો મારી આવું. જોને તાળનો ચમકારો તો અત્યારથી જ. શી ઉતાવળ છે? એટલામાં બંને જુવાનોને પડખે થઈને એક બાઈ ઉતાવળી સોળિયું વાળીને હાથમાં એક છાણું લઈ ઘરમાં જાય છે. એની પાની પર પ્રકાશતા સાંધ્ય તેજથી અંજાઈને જાણે આડું અવળું જોઈ હિંમત પાછો ખાટલા પર બેસી ગયો. સીગડીવાળી ગેડી મેજની વચ્ચે પડી રહી. વેણી બોલ્યો, દેવતા લેવા આવી લાગે છે, સો ઠમકો છે. તને નક્કામો રખડાવી માર્યો, જયરામ મરી ગયો ને હવે તો બિચારીને ડોશી પીંખી પીંખીને ખાઈ જાય છે. ડોશી ગમે તેવી તોય તારી કાકીને, તમારું કુટુંબ શૂરું પૂરું છે. જોજે, અત્યારથી લખત કરી આપું છું, આ જેવી પણ એ ડોશી જેવી કરડવા આવે એવી ન થાય તો કહેજે. અમારે શું, અમારા કટમને શું, અમે તો હવે એકમેકથી બોલવાનું પણ માંડી વાર્યું છે. ઘર જોડાજોર ગરડાએ કરેલા છે એટલું જ. એ ડોશી તો એમાં બિચારીનો આનો શું આંખ? તમે એવું રાખશો તો આ જલ્દી દોષી થઈ જશે. તને લાગણી ભારે થઈ આવે છે તો રહેને, આ સામા ટીંબા પર છાપરી નાખીને. જેવી છાણા પર અંગારા મૂકીને બહાર આવી, સંધ્યાનું લાલ લાલ અજવાળું ચાલ્યું જ ગયું હતું એમ લાગતું હતું. તેને એના મોઢે એકદમ છતું કરી લીધું. સ્થિરતાથી ગંભીર ચહેરે હિંમત અને વેણીની પાસે થઈને સાવચેતીથી ગેડી ઓળંગીને પસાર થઈ હતી. ત્યાં હિંમત પણ જવા માટે ઊઠતો હોય એમ હલ્યો. ઠીક ત્યારે મકાઈમાં ઢોર બેસી ગયા હશે કાં તો, અને એનું બોલવું એણે પણ પૂરું સાંભળ્યું નહીં હોય. ગેડી હાલી કે શું, પણ લુગડામાં ગેડીની સિંગડીઓ ભરાવાથી જીવી પડતા પડતા રહી ગઈ ને એના હાથમાંથી છાણું હતું તે ક્યાંય દૂર ટુકડા થઈને પડ્યું ને અંગારા આંગણામાં જતા વેરાયા. અંગારાથી પણ તાતી આંખોથી જીવીએ બંને તરફ જોયું ને હતો એટલો શ્વાસ વાપરીને એ બોલી, જોતા નથી આંધળાઓ, આંખો કપાળે ચડી ગઈ છે તે, પડી ગયું હોય તો. એ તો ઠીક થયું કે અંગારો મારી ઉપર ન પડ્યો. એના ગુસ્સાથી રાતા થઈ ગયેલા ચહેરા પર સંધ્યાનો છેલ્લે છેલ્લો રાતો રંગ છંટકાઈને એના ક્રોધની અસરને મારી નાખતો હતો. પેલા બંનેને એના ક્રોધમાં જ જાણે મજા પડતી હોય, એ વધારે તપે ને કંઈ બોલે એમ જ ઈચ્છતા હોય એમ સામું કોઈ બોલ્યા જ નહીં. જીવીના હોઠ અપાર ક્રોધથી કંપવા લાગ્યા. વેરણ સંધ્યાને લીધે એ કદી ન હતી એવી રમણીય લાગતી હતી. હિંમત અને વેણી બંને અપૂર્વ આનંદથી એની સામું જોઈ જ રહ્યા ને આછું આછું મલકાયા. હવે જીવીથી ન જ રહેવાયું. નફટો, તમારી માની સામું જોઈ જોઈને હસીને જઈને, અને નીચા નમીને એણે ક્રોધની ધૂનમાં ને ધૂનમાં છાણાનો એક ટુકડો ઉપાડ્યો પણ ખરો. પણ એટલામાં માં વાડું સાંભળીને ઘરમાંથી વેણીની માં 50-55 નિર્દોષી હાથમાં દહોણી લઈને બારણે આવી ઊભી. આકાશમાં ને સૌના મોઢા પર અંધારું ઉતાર્યું. શું છે વેણી, શેની ધમાલ છે? કંઈ નહીં, એ તો ભાભી દેવતા લઈને જતી હતી ને ઠેસ વાગી ને પડી જતી હતી, એમાં અમને ભાંડે છે. ઠેસ વાગી? ઠેસ વાગે ને મારા વેરીને? જીવી ભભૂકી ઉઠી ને ડોશી તરફ જોઈ બોલી, આ તમારા વેણીને કંઈ કહો કે માણસની રીતમાં ચાલે ને આખા ગામછેડાના બળદિયા લાવીને અહીં ટોળે ન કરે. ડોશીએ હિંમત તરફ જોયું. ના ના, ફોઈ, હું તો મારે કૂવે જતો હતો. વેણીએ રોક્યો તો વળી બેઠો, પણ એ તો એને ટેવ પડી છે. મને જુએ છે કે એની આંખ ઠરડાઈ જાય છે. મેં તે એને એવું શું બગાડ્યું છે? જો જીવલી, તારી સાથે ઝઘડો કરવો નથી, પણ આમ તારે આડ ચડાવતા ફરવું હોય તો અહીં દેવતા લેવા જવા શા સારું આવી? કે કોકવાર કામે આવું છું કે મંગુડા માટે આવું છું. તમે આવવાની ના પાડશો ત્યારે કદી ઉમરો ચડું તો કહેજો, પણ આવવા દઈને પી ગામના પાણોસોની કને મારી મશ્કરી? એનાથી પૂરું બોલાયું પણ નહીં. એ રોવા જેવી થઈ ગઈ. જો રોમાં ડોશી વળી ડાકરની જેમ આવીને બાજશે, તું જુએ છે કે એને અમારાથી પહોંચાતું નથી, એટલે એનાથી તો અમે બોલતા સુદ્ધા નથી. તું તારે અહીં આવે જાય છે, બોલે ચાલે છે, તો અમે સામું બોલીએ ચાલીએ છીએ. બાકી ડોશીએ તને અવળું ભણાવી હોય તો એ જાણે ને તું જાણે. ડોશી કોને ભણાવવા ગઈ છે? કાર્તિક પાસેના ઘરમાંથી જીવીની સાસુ માંડ માંડ ચાલતી ઓસરીના છેડા લગી આવીને ઊભી. આ તે તમે ભણાવો છો કે હું? અને ધોળા પૂણી જેવા ભવા પર કાપતી આંગળીઓનું છજું કરીને એણે ઓસરી આંગળાનો બધો રંગ તપાસી લીધો. ક્યાં આવી તાડમાં બહાર નીકળ્યા? જેવીએ સાસુને અંદર જવા કહ્યું. હિંમત એને ગેડી લઈને જવા નીકળ્યો. જાય ક્યાં? જેવીએ છાણું વીંઝ્યું. તમારે બેયને કપાળે અંગારાના ડામ ના દઉં તો મારું નામ નહીં. હું મારે સીધી સીધી જતી હતી, ને વચ્ચે તમારે લાકડી ઉલાડવાની શી જરૂર? જેવીની સાસુ કરાંજીને બોલી. હરામી, મારા દીકરાને તો મરાવી નાખ્યો, ને હવે બિચારીની આની પાછળ સિદ્ધ પડ્યો છે? તારું જાય રે સત્યાનાશ. હિંમત એને રસ્તે રસ્તે ગણકાર્યા વિના ચાલ્યો ગયો. સાસુ વહુ બંને ધૂમાપૂમા થઈ ગયા. જો વેણિયા, આપણે ગમે તેના વેર હોય, પણ ગમે તેમ તો એ જીવી તારા પિતરાયની વહુ છે. એની કોક આવીને તારે આંગણે ઠેકડી કરે એમાં તારું શું ભલું? છ અમારું બુરું દેખાતું. અમારું ભલું દેખાડવા તમને બોલાવશું પાછા. મોટા ઠેકડીવાળા નક્કામી બલા. ચાલ ભાભી, તારા છાણાના ટુકડાને અંગારા વેણીને ચાલતી થા. ભાભીને એ તિરસ્કારમાં ને તેની નાનમ બતાવવા તુકારથી જ બોલાવતો. એ રહેવા દે જીવલી, વીણમાં વીણમાં એ અંગારેના ઘરમાં જ લાગવા દે. વેણી સળગી ઉઠ્યો. જો ડોશી, એવું આળું તેડું બોલીશમાં હો, અંગારા લાગે ને તારા ઘરમાં. વેણી ઘરમાં આવે છે, એ ડાકણ તારો જીવ લેશે. બેટા ઘરમાં આવ, ઘરમાં. એની બાએ ટમકો મૂક્યો. ડાકણ ને તું ક્યાંની દહેરાની દેવી થઈને આવી? લાજતી નથી? આવડી ઘરડી ખક થઈ પણ છોકરાને ફટવીએ જાય છે તે? કુવેશને વેલે તે બાઈ ક્યાંથી? અમારો જેવો છે તેવો વેલો છ રહ્યો. તું તારી નજર અમારી ગમ નાખે છે સિદ્ધને? મારા દીકરા પર ડાળ ભરાવીને ઊભી છે તે જા ખસ નહીં તો. ત્યારે નખોદિયાએ શા માટે મારી વહુને સતાવી? વેણીનો તોફાની છોકરો મંગુ હાથમાં રોટલાનું બટકું લઈને કરડતો કરડતો બહાર આવ્યો ને બૂમ પાડવા લાગ્યો. કાકી કાકી, કેવા અંગારા વેરાઈ ગયા. હાસ, બહુ સારું થયું. ડોશી, તું જાય છે કે હવે? તને હાથ જોડું છું. એ તારી વહુ પર ભારે માયા છે, એને કોઈ બોલ્યું પણ નથી. ભાભી તારે ઘેર જા. તને અહીં કોણે તેડું મોકલ્યું હતું? વેણી ઘરમાં જાય છે. મંગોડાને પણ ઘરમાં લઈ જા. ટાળ પણ જોને, આ ડાકણી તો કદી નહીં ખસે. જીવી, હિંડી આવ અહીં. ને છાબ જેવડું છાણું લઈને અહીં આવીને બધે આંગણામાં વેર્યું છે તે કયો ચાકર વીણી જશે? એટલું વીણીને જાઓ ને ખાઓ પીવો ને રાજ કરો. વેણી હસતો હસતો બોલ્યો. તે આખું છાણું લઈને આવી હતી એમ? ડોશીએ ભણાવી હશે, નહીં તો આખું છાણું લઈને દેવતા લેવા ન જવાય. એટલાની આવડી બૈરીને ગમ નહીં હોય? જો તને કહ્યું, કોર ભાંગ્યું છાણું લઈને આવે તો આવજે. મસાણિયું છાણું આખું ને આખું લઈને અહીં દેવતા લેવા આવતી નહીં, વેણીની માં બોલી. મંગુ જીવીને વળગીને બોલ્યો, લાવ કાકી વીણી આપું. પણ માની આંખ જોઈને ડરીને ઘરમાં ચાલ્યો ગયો. જીવીની સાસુથી નબળાઈને લીધે એક શબ્દ પણ બોલાય એમ ન હતું, પણ બોલ્યા વગર છૂટકો ન હતો. જીવી આવે છે કે નહીં, છાણાના ટુકડા છે ને, રહેવા દે, ક્યાં આખું છે, એના નસીબમાં લાઈ લાગે. ડોસલી છાની મર, નહીં તો તને ભોંય ભારે પડશે હો, વેણીથી ન રહેવાયું. તે નક્કો દ્યા, તું જ છાનો મર ને. વેણીની માં વચ્ચે પડી, ભાઈ તું ઘરમાં જાય છે, ક્યાંનું તને કહ્યું. એને નક્કો સિવાય બીજું કાંઈ જીભે ચડતું નથી. એનું ગયું છે ને, તે આપણું ગયું જોવા જીવે છે. સિંહ ઝરેલી બલા છે. હું તો કહું છું સૌ જુગજુગ જીવજો ને. થાકથી જીવીની સાસુ હાંફવા લાગી. ઝઘડાની સાથે અંધારું પણ જામતું જતું હતું. હા હા, જીવશું જીવશું ને, તું ખારેલી જોતી રહીશ ને રોતી રહીશ. પણ જરે ટાળો જીવરાક ટાળો. આપણને નહીં તો આપણા પાડોશીને હજો એમ પણ લોક તો રાખે છે ને, તું તો કટ્ટંબણ મૂઈ છે. કટ્ટમ ગયું મસાણમાં, તે મસાણમાં પણ એમને એમ ક્યાં જવાય છે. વેણીએ સામું ચોંપ્યું. હા, હું હતો તો મારા નાથુબાબાની ધૂણી દોડીને મસાણે લઈ ગયો હતો ને તાકડે હાજર હતો તો આ જયરામ મુઓ ત્યારે. તમે અમારાથી બોલતા પણ નહીં તોય. છાણું લઈને હું આગળ ગયો હતો. ગામમાંથી બીજું કોઈ છાણું લઈને આગળ નીકળવાનું હતું? વેણીની બાઈ ઉમેર્યું, ને આ તું આટલી ગાજી મરે છે, તે કાંઈ અમરપટ્ટો લખાવીને આવી છે? આખી જિંદગી તમે બે જણા અમને શરાબ દેશો તોય આ મારા છોકરાને છાણું દોર્યા વિના છૂટકો છે? જેવી સાસુ કને જઈ પહોંચી ને ઉઠાડી અંદર લઈ જવા મથતી હતી. છોકરા મારા તારાથી સહન થતા નથી, પણ એના હાથે અગ્નિ સંસ્કાર પામીને તો તારે સર્ગે જવાનું છે. વેણીની બા પોતાના ઘરમાં જતા બોલી. સાસુને ઉઠાડીને લઈ જઈને ખાટલા પર સુવાડીને જીવીએ જરી પાણી આપ્યું. પીને ડોશી બોલી, ક્યાં જાય છે? ક્યાંય નહીં, પણ કહો તો સામા ઘરમાંથી દેવતા લઈ આવું. ના બાપ, મને બીક લાગે છે. અંધારામાં ક્યાં એકલી જાય? રસ્તામાં પેલો વેરી ભમતો હશે ને આ આવતોકને, એટલામાં મને અહીં ટૂંપી જાય. અને હાંફ ચડ્યો એટલે થોડી વાર દમ ખાઈને બોલ્યા, મરી જશું એમ જ ને, ભલે કંઈ નહીં. તને લાગે છે એટલી બધી ટાઢ? નથી ખરું. ખૂબ નથી ટાઢ? ખરું. જરી પેલો સાલ્લો ને પેલી તૂટેલી ગોદડી મને ઓઢાડને. ઓઢાડીને જીવી દેવતા વગરની સગડી પાસે દીવા વગરના ઘરમાં બેઠી. હું ઈરાન ક વખતની બપોરે દેવતા ભારવો ભૂલી ગઈ ને વાણીઓ પીટ્યો દીવાસળી આપતો જ નથી. ધાનના સાટામાં કહે છે કે રોકડા પૈસા લાવો ને દાઢીવાળા રોયા પીટિયામાં રોકડું નાણું આપે જ છે ક્યાં? આ લાકડાની ભારી અહીં લાવી તે વેચી આવી હોત તો કાંક મળત, પણ આટલી ભારી તો આપણે પણ જોઈએ ને. કંઈ નહીં બાપ, કંઈ નહીં. પણ જીવી, જો જરા સાંભળ. સામે આથમણી દિશામાંથી પવનનો સુસવાટો આવ્યો. પહેલાં પેલું બારણું બરોબર વાંસને? વાસ્યું, વાસેલું જ છે. તરાડમાંથી પવન આવે છે. બારણામાં હવે કાંઈ નથી રહ્યું. કંઈ નહીં બાપ, જો પણ સાંભળ. વખત છે ને, હું મરી જાઉં, મારી અવસ્થા થઈ છે. હમણાંની માંદી રહું છું, સૌ મારી પછવાડે પડ્યું છે. ને જો વળી મોતનો ભેટો થઈ જાય તો એક કામ કરજે. કરીશ કે? એકમેકના મોઢા જોયા વગર બે ભૂતની પેઠે પોતે વાતો કરતા હોય એમ જાણે એમને પોતાને જ લાગતું હતું. શું બાઈ? બસ, નહીં જ કરે કે? એટલામાંથી ગઈ? પણ શું કહો ત્યારે ખબર પડે ને. જો હું મરી જાઉં એટલે તારે પોતે થઈને છાણું લઈને આગળ નીકળવું. વેણીઓ કે વેણીયાનો છોકરો કે કોઈ નીકળ્યું તો મારો જીવ જન્મોજન્મ અવગતે જશે, આ તને કહી રાખ્યું. બોલ, થશે આટલું? તાડમાં સોડિયું વારીને બેઠેલી જીવીએ અર્ધભાનમાં કહ્યું, હા હા, એમાં શું, બધાને હાંકી કાઢીશ. જરી સૌને વિચિત્ર લાગશે, પણ એમાં શું. વેણિયાના હાથનો દેવતા પામીએ તો સીધા નરકે જ જઈએ. તો આપણે એમનો દેવતા જ ન ખપે. બસ હવે સમજી, એને એના ઘરમાંનું જ છાણું છો દોરતો. આમ જો તારો હાથ, જો તું પોતે થઈને મારું છાણું દોરીશ? હું પોતે થઈને છાણું દોરીશ? પવનના સુસવટાની એક કટારી વારણાની તરાડમાંથી અંદર આવતી જીવીને ભોંકાય છે. ભાઈ, સાંભળો છો કે? ને જો હું મરી જાઉં તો કોણ દોરશે? તમે જીવતા હો તો તમે દોરશો કે? હા, પણ હું જીવતી જ નહીં હોઉં. અને એ ખોખરું હસી, જીવતા હો તો જ વાત છે ને. લાવો જો હાથ. જેટલા ડગલા બને તેટલું પોતે થઈને છાણું દોરવું, ને પછી ગમે તે ડાઘુને આપી દેજો. પછી એ બે ઊંઘ્યા કે નહીં એની પણ ખબર પડી શકે એમ નથી. કારણ કે આખી રાત બારણા પર પછડાઈ પછડાઈને પવને સામસામા બે સવાલ જવાબ સાંભળ્યા જ કર્યા હતા. સવારે તડકો થોડો નીકળ્યા પછી મંગુ લાંબા બોયાની બીડી ફૂંકતો બારણા આગળ ગયો. હજી લગી કાકીને ન જોઈ એ અકળાયો હતો. છેવટે બાપા કે માં દેખે નહીં એમ નીચા નમીને બારણાની તરાડમાં હાથ ગાલી આગળો ખસેડી બારણું ખોલી અંદર ગયું. કાકી હજી કેમ ઊંઘે છે? જોને સામા ઘરના નડિયા પણ સોનાના થઈ ગયા ને. લે, જાગે છે કે નહીં? જાણી જોઈને બોલતી નથી કેમ? બાપાને એમાં લડ્યા હતા, હું ક્યાં લડ્યો હતો? હવે ન બોલી તો ચાંપું જ. હા, લે, દેવતા જોઈએ છે તારે? મને કહેવું તું ને, હું છાનો માનો લાવી આપત. બાપાને માં તો છે જ એવા. સગડી પાસે એક છાણું પડ્યું હતું. તેના ટુકડા કરી તેના એની ભોયાની બીડીને ફૂંકીને ભડકો કરી એણે દેવતા કર્યો. પણ કોઈ હાલે કે ચાલે, હવે તો તારો જ વાંક છે. જો ત્રણ ગણું છું પછી સાચે સાચ ચાંપવાનું આ વખતે. તો એક, બે, ત્રણ. એણે બોયાથી કાકીના હાથને ખરેખર ચોંપ્યું, પણ રૂંવાડવી ન ફરક્યું. કાકી, કાકી, મને ટાળવાય છે. તારો સાલ્લો ઓઢાડને, એકલી ઓઢીને બેઠી છે તે, કહીને એની સોડમાં લપાવા ગયો. ત્યારે જતી જીવી સહેજ બબડી, ખસ.